प्रवचन नंबर 144 तारीख 16/7/89 45 मिनट समय सार गाथा 12।
હવે આ 11 ગાથામાં જો આ ચાર પ્રકારના પરિણામ આત્મામાં નથી, બે પ્રકારના રાગ આત્મામાં નથી, રાગને જાણનારું જ્ઞાન આત્મામાં નથી, અને આત્માને જાણનારું જે જ્ઞાન એ પણ આત્મામાં નથી, એ ચારે પ્રકારના પરિણામનો આત્મામાં અભાવ છે. હવે જે જેમાં નથી તેથી તેનો કરતા હોઈ શકે, એટલે આત્મા કરતા સિદ્ધ. કેમ કે દ્રવ્યમાં પર્યાયનો અભાવ, પર્યાયની નાસ્તી, તો પછી એનો એ કરતા નથી. પરિણામનું કરતા પરિણામ કહો, પણ દ્રવ્ય એનું કરતા નથી, એટલે આત્મા કરતા છે એમ સિદ્ધ થાય છે. વ્યવહાર અભૂતાર્થ છંદ વાંચ્યો છે ને, અભૂતાર્થ એટલે આત્માના ટીકાવ સ્વભાવમાં પરિણામ નથી. પરિણામ નથી માટે આત્મ ભગવાન આત્મા પરિણામને કરતો નથી, એક વાર. અને જયારે અંતરસંદુક થઈ અને જ્ઞાયકને જાણે છે જ્ઞાન, ત્યારે એ પર્યાયને જાણતું નથી જ્ઞાન. એટલે કરતા બુદ્ધિનો નાશ અને જ્ઞાતા બુદ્ધિનો પણ નાશ છે, એ બે વાત આમાંથી નીકળે છે. આ વિચારો આવ્યા એટલે આ બધા એ પરિણામ આત્મામાં નથી માટે ભગવાન આત્માનું કરતા નથી. અને જ્યારે નાયક તરફ દ્રષ્ટિ દે છે આત્મા, ત્યારે અભેદમાં ભેદ તો નથી, ભેદ દેખાતો નથી, એમ શબ્દ વાત. શું કહ્યું? ભેદમાં ભેદ દેખાતો નથી, પર્યાચિત ચક્ર તરફ આ બંધ થઈ ગયું. એ જો પર્યાય જણાય, પર્યાય જણાય તો દ્રવ્ય જણાતું જ નથી. એ વખતે દ્રવ્યને જાણતા પર્યાયનો ભેદ જ દેખાતો નથી, કેમ કે ભેદરૂપે પર્યાય છે નહીં. એ વખતે નિર્મળ પર્યાય પણ ભેદરૂપે નથી. એ અભેદ આત્મા થઈ ગયો, એટલે એનો કરતા પણ નથી અને એનો જ્ઞાતા પણ નથી. પર્યાયથી ચતુર્થરોતા બંધ થઈ ગયું. અભેદમાં ભેદ દેખાતો નથી એવો પાઠ છે. માટે એ ભેદ અવિદ્યમાન છે. અવિદ્યમાન છે એટલે જ્ઞાનનું જ્ઞેય પણ નથી, કર્તાનું કર્મ તો નથી પણ જ્ઞાનનું જ્ઞેય પણ નથી. કર્તાનું કર્મ એમ નથી કેમ કે આત્મા કરતા નથી, આત્મા તો કરતા છે. કરતા હોય તો કર્તાનું કર્મ હોય. આત્મા જો કરતા હોય તો કર્તાનું કોઈ કર્મ હોવું જોઈએ. આત્મા તો કરતા નથી, એ તો નિષ્ક્રિય પરમાત્મા કરતા છે. કેમ કે અહીંયા ભૂતાર્થને આશરે સમ્યક દર્શન થાય એવો પાઠ છે. અહીંયા સમ્યક દર્શન અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવને સમ્યક દર્શન કેમ પ્રગટ થાય એ પાઠ છે. માટે બે પ્રકારનો નિષેધ આવ્યો છે, પર્યાયનું કરતા નથી અને પર્યાય જ્ઞાનનું જ્ઞેય પણ નથી. અગિયારમી ગાથામાં એમ કહ્યું હતું કે પર્યાય આત્મામાં છે જ નહીં, એટલે અનુભવ તો થયો હવે અનુભવ થાય એને મોક્ષ માર્ગ તો પ્રગટ થયા વગર રહીએ નહીં. અનુભવ થાય દ્રવ્યનું અવલંબન લે તો એને મોક્ષ માર્ગ પ્રગટ થાય, પણ મોક્ષ પ્રગટ ન થાય. જોજો બારમી ગાથામાં રહ છે, અંતરાત્મા થાય પણ પરમાત્મા નથી થયો. બહિરાત્મા પણ ગયું, અંતરાત્મા થયો અને પરમાત્મા થી થયો નથી. એટલે બારમી ગાથા આવી મોક્ષમાં પ્રગટ થઈ ગયો. તો કે છે કે એ નિર્વિકલ્પ ધ્યાનમાં વધારે વખત તો રહેવાતું નથી, સવિકલ્પ દશા આવે છે. જ્યારે બારમી ગાથા એમાં આવી ઓમાં આશ્રય કરાવવા માટે પર્યાયનો અભાવ છે, તો આશ્રય તો ચાલુ છે, લક્ષ તો આપવાનું થઈ ગયું, પણ નિર્વિકલ્પ ધ્યાનમાં રહેવાનું નહીં. સવિકલ્પ શાવી ગઈ, સાકત થઈ ગયો. તો મોક્ષ માર્ગ જે પ્રગટ થયો એને જ્ઞાન જાણે છે, અને મોક્ષ પ્રગટ નથી થયો એટલે થોડો આશરો બંને પણ જાણે છે. મોક્ષ માર્ગ પ્રગટ થયો છે, મોક્ષ પ્રગટ નથી થયો, બરાબર. તો મોક્ષ માર્ગ જ્યારે પ્રગટ થાય નિશ્ચય, તો એની આરે વ્યવહાર મોક્ષ માર્ગ પણ પ્રગટ થાય જ. ધ્યાનમાં મોક્ષ માર્ગ બે પ્રકારના પ્રગટ થાય. તો બારમી ગાથાનો જન્મ થયો કે સાધક ઉત્પન્ન થતા પરિણામને ધ્યાન, એ પરિણામના બે પ્રકાર, બે પ્રકારના પરિણામનો આત્માના સ્વભાવમાં અભાવ અને પર્યાયમાં સદભાવ. બે પ્રકારના પરિણામનો આત્માના ત્રિકાળ સ્વભાવમાં ત્રિકાળ અભાવ, એટલે દ્રષ્ટિના વિષયમાં પર્યાય નથી. પણ હવે જે જ્ઞાન સવિકલ્પ પ્રગટ થયું, એ સવિકલ્પ જ્ઞાનમાં મોક્ષ માર્ગ પ્રગટ થઈ ગયો અને થોડો બંધ માર્ગ પણ રહી ગયો. સાધકને વિપરિણામ પામે છે ને, ક્ષોભનું જ્ઞાન એક ને એક પર વધારે વાત ટકતું નથી, ઉપયોગ આમાં ગયો નહીં, બહાર નીકળ્યો ઉપયોગ એટલો અસ્થિરતાનો. તો કહે છે કે એ સાધકને હવે એનું મથાળું બાંધે છે. સાધક થઈ ગયો, સવિકલ્પ દશામાં આવ્યો, અને સવિકલ્પ દશા વખતે જ વ્યવહાર જાણેલો પ્રયોજનમાં, ફરીથી નિર્વિકલ્પ ધ્યાનમાં જાય વ્યવહાર જાણેલો પ્રયોજનમાં ખતમ. એનો પંચાધ્યાયનો આધાર પછી આપણે લેશું, ચોખ્ખો પાઠ છે સવિકલ્પ દશાવાળાને જ, નિર્વિકલ્પ ધ્યાનવાળાને નહીં. આમાં મેં કોટેશન આપ્યું છે, આનું એમાં આધાર આપ્યો છે. બારમી ગાથામાં પંચાધ્યાય ભાગ એક ગાથા 339 લખી લો, પંચાધ્યાય ભાગ એક ગાથા 639 લો. ચાલી જોડતું છે, વાંચ્યું છું છે તો 39 માં આધાર, પણ 338 જોડતું જોવાથી એ પ્રમાણે કેવું ઠીક નથી. કારણ કે અહીં આગળ વિપ્રતિપતિ થતા તથા સંશયની આપત્તિ આવતા વા વસ્તુનો વિચાર કરવામાં બળપૂર્વક વ્યવહારની પ્રવૃત્તિ થાય છે. એક તો અન્ય મતનું ખંડન કરવા માટે વ્યવહાર, બીજું સંશયની નિવૃત્તિ માટે વ્યવહાર, અને ત્રીજું પોતે વસ્તુનો વિચાર કરતો હોય દ્રવ્યનો પર્યાયનો ત્યારે પણ બળપૂર્વક, એટલે તો કરતા નથી છતાં એનો એક કાળ છે માટે પ્રગટ થાય છે. બળપૂર્વક વ્યવહાર નહીં પ્રવૃત્ત થાય છે. બળાત્કાર અથવા જે જ્ઞાન બંને નયોને અવલંબન કરવાવાળું છે તે જ પ્રમાણ કહેવાય છે, એટલે સમ્ય જ્ઞાનની વાત છે. સમજીએ. હવે આપણું જે 12મી ગાથા એનું બતાવવું જે છે એ વાંચવા પહેલા 639 ગાથા આપણે કાઢી, તેથી પ્રસંગવશ તે વ્યવહાર નહીં, કોઈના માટે, બધા માટે નહીં, કોઈના માટે ઉપરના કાર્યો માટે આશ્રય કરવાયો છે, પરંતુ સવિકલ્પ જ્ઞાનવાળાઓની માફક નિર્વિકલ્પ જ્ઞાનવાળાઓને તે શ્રીભૂત નથી. એટલે એ આ મથાળામાં જ છે, આ મથાળો જે છે એમાંથી એના આધારે આ બધું શાસ્ત્ર બન્યા છે. આમાં મૂળ્ય બધામાં છે. હવે 12મી ગાથાનું મથાળો જો વાંચીએ છીએ, હવે એ વ્યવહાર નહીં પણ, હવે એ વ્યવહાર નહીં પણ એમ કેમ કહેવું પડ્યું કે વ્યવહાર નહીં તો આત્માના સ્વભાવમાં અભાવ છે. આત્માના અધિકારી સ્વભાવમાં તો અભૂતાર્થ કહેવાય, ચાર પ્રકારનો વ્યવહાર આત્માના સ્વભાવમાં તો નથી પણ પર્યાયમાં છે. એ પર્યાયમાં છે એ જ્ઞાનનો વિષય થાય છે, શ્રદ્ધાનો વિષય બનતો નથી. પણ જ્ઞાન સવિકલ્પ હોવાથી પ્રમાણ જ્ઞાન એ ત્રિકાળીને પણ જાણે ને વર્તમાનને પણ જાણે, એક સાથે યુગપદો, આ એક સમયમાં, સમય એક છે. પહેલા દ્રવ્યને જાણી લઈએ અને એને જાણવું છોડી દઈએ અને પછી બે પર્યાયને જાણીએ એમ નથી. દ્રવ્યને જાણવાનું તો ચાલુ જ છે પ્રમાણ જ્ઞાનનો એક અંશ, પણ બીજો અંશ છે વ્યવહારને જાણે છે. હવે એ વ્યવહારને પણ આવ્યું કે નહીં, પણ આવ્યું એનો અર્થ સ્વભાવમાં નથી એનો નિષેધ કર્યો, પણ જ્ઞાનના જ્ઞેયમાં છે એ નીકળતો નથી. પણ છે એમ ક્યારે જણાય છે? સવિકલ્પ નથી એમ ક્યારે જણાય છે? નિર્વિકલ્પ ધ્યાનમાં જાય ત્યારે નથી. 114 દાખલા પણ આપણે કરીએ છીએ. રોજનું છાજવી 114 દાખલા છે, એ પણ 11 અને 12 જોડ કરી છે. કેવી રીતે 114માં એમ કહ્યું ફરિયાદથી નહીંની આંખ સર્વથા બંધ કરી દીધું, અને એકલા ઉઘાડેલા દ્રવ્યાર્થી નહીં વડે જો તને અનુભવ થશે. અનુભવ થઈ ગયો પછી શ્રી ગુરુ કે છે ઉઘાડાય તમે અને જો પર્યાય છે. પણ સાહેબ પેલા આપે એમ કહ્યું તું ને હવે ઉઘાડીશ જ નહીં કે ઉઘડી જશે, તારે ઉઘાડી નહીં પડે, એ બલાત્કાર ઉઘડશે, નહીં ટકાય અંદર, કેવું જ્ઞાન નથી. પછી કે છે કે પર્યાયને આંખ ઉઘાડીને પર્યાયને જાણતું છે. પછી પ્રમાણ કહેજો બેને જોડીને કે દ્રવ્ય પર્યાય બેને જાણે એક સાથે ઉપર એને પ્રમાણ કહેવાય. એમાં ક્રમ કર્યો હતો, દ્રવ્યાર્થી ચટલું બંધ કર અને પર્યાથી ચકુ ઉઘાડ એને જાણ. પછી કે બે તુલ્યકાળે ઉઘાડેલી આંખ પડે તો દ્રવ્ય પર્યાય બે જાણે છે, એવો એમાં લીધું છે. એ જ આ 11 અને 12 ગાથાનો ક્રમ છે. સવિકલ્પની વાત છે, સવિકલ્પની વાત છે. નિર્વિકલ્પમાં તો જણાય, નિર્વિકલ્પ ધ્યાનમાં તો નિર્વિકલ્પ પ્રમાણ અને સવિકલ્પ પ્રમાણ. નિર્વિકલ્પ ધ્યાનમાં તો આનંદ આવે એ પણ જણાય. એ નિર્વિકલ્પ પ્રમાણ છે, એ નિશ્ચયથી સ્વપર પ્રકાશક છે. નિશ્ચયથી સ્વપર પ્રકાશક એ નિર્વિકલ્પ પ્રમાણ છે, નિયમ સારમાં લીધું છે. નિશ્ચયથી શબ્દ વાપરો છે ને એ અંદર ધ્યાનમાં સ્વપર પ્રકાશ, અને પછી કેવડી ભગવાન પોતાને જાણે છે, લોકાલોકને જાણે છે, એને સવિકલ્પ નથી. પણ એ વ્યવહાર થઈ ગયો, પર લીધું માટે વ્યવહાર. એટલે પ્રમાણ જ્ઞાનમાં નિર્વિકલ્પ પ્રમાણમાં પણ દ્રવ્યને પર્યાય જણાય જ છે. આનંદ વિદાય કે નહીં તો વેદે તો જાણે કે ન જાણે, આનંદ વેદાય છે. ભલે આ આનંદને હું વેદું છું ને ભેદ નથી, પણ આનંદને ભેદે છે ને અંદરમાં, તો એ જ્ઞાન જાણતો નથી. જ્ઞાને જાણેલું છે એટલે સવિકલ દશામાં આવ્યો ખબર પડી તો આજ તો આનંદનો અનુભવ છે. બરાબર છે, પ્રમાણના બે ભેદ નિર્વિકલ્પને મોટો દરિયો છે, આ સમુદ્ર છે, સમુદ્ર. અહીંયા અત્યારે જે આ વાત છે એ તો સવિકલ્પિક છે, અત્યારે જે આ વાત છે તમે પ્રશ્ન કર્યો એને ઉપરથી જવાબ આપ્યો. અહીંયા જે વિષય ચાલે છે અત્યારે આવશે એમના મથળો બાંધે છે એમાં પણ શબ્દ મૂકીને એમ કહ્યું કે જે વ્યવહારનો અભૂતાર તમે કહ્યો અને તો અવક્તું છે, જ્ઞાનના જ્ઞેયમાંથી કાઢી નાખીશ તો જ્ઞાન ખોટું તો દ્રષ્ટિ ખોટી થાય, જા વેદાંત થઈ ગયું વેદાંત એમ કહ્યું. હા હા, કાચો ફાળો જોવા શાંતિથી ધીરજથી રથાળામાં માલ છે. હવે એ વ્યવહારને પણ જે અભૂતાર કહીને આત્મામાં છે જ નહીં, પણ કોઈ કોઈને એટલે બહિરાત્માને નહીં અને પરમાત્માને નહીં, કોઈ કોઈને એટલે સાધક નહીં. જો એ ગાથાના અર્થમાં 5મી લીટી જો મૂળ ગાથાની 5મી લીટી અપરમ ભાવે ચિત્તા, અપરમ ભાવે અર્થાત શ્રદ્ધા તથા જ્ઞાન ચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શકતા, સાધક અવસ્થામાં જ સ્થિત છે. સમજાણું, સાધકની બે અવસ્થા, એક નિર્વિકલ્પ અને એક સવિકલ્પ. સાધકની બે અવસ્થા, કોઈ કોઈ વખતે નિર્વિકલ્પ અને બાકીના કારણ તો અહીંયા કહે છે કે સાધક અવસ્થા છે, સમજી ગયા, સાધક અવસ્થા પરમાત્માની વાત નથી. પેલા પરમાત્માથી લેશે વાત, પણ અત્યારે જે આ વાત ચાલે છે, કોઈ કોઈને એટલે એકલા સાધક લીધા, કોઈ કોઈમાંથી શું કાઢી નાખ્યું, અજ્ઞાની કાઢી નાખ્યા, પરમાત્મા કાઢી નાખ્યા, બરાબર. હવે કોઈ વખતે એમાં શું લેવું, પંચાધ્યાય સવિકલ્પવાળાને નિર્વિકલ્પવાળાને, કોઈ વખતે કાયમ માટે વ્યવહારને જાણ્યા કરે, અને વ્યવહારને જાણ્યા કરે તો નિર્વિકલ્પ ધ્યાન આવે, એ તો બલાત્કાર છે, બહાર આવે છે એમ કે વ્યવહાર નહીં તો બળાત્કાર ઉત્પન્ન થઈ, અને નિર્વિકલ્પ ધ્યાન તો સહજ ઉત્પન્ન થાય છે, એ તો સ્વભાવ છે, શુદ્ધ ઉપયોગ છે ને, શુદ્ધ ઉપયોગ બાબુ એ તો સ્વભાવ છે, અને વ્યવહાર નહીં નો જન્મ થાય છે બરાબર, વિભાવ છે ને, વિભાવ તો બળાત્કાર હોય છે, સ્વભાવ નથી. પાણી ગરમ થાય છે એ તો બળાત્કાર છે, એ ઠંડુ રહેવું એ તો એનો સરસ સ્વભાવ. અને વ્યવહારમાં નિમિત્તની અપેક્ષા આવે છે, નિમિત્ત ધ્યાનમાં જાય, નિમિત્તની અપેક્ષા સ્વાધીન. કોઈ કોઈને કોઈ વખતે સવિકલ્પ છે, પ્રયોજનમાન છે એટલે જાણેલો પ્રયોજનમાન છે, વ્યવહાર નહીં જાણેલો પ્રયોજનમાન છે, કોને, સવિકલ્પ સાધક વાળાને, સવિકલ્પને કાળે છઠ્ઠે ગુણ સ્થાને, સમજો ને, સાતમે નહીં, આપણે એ લઈ ગયું એટલે ચોખ્ખું થઈ જાય, પાંચમા વ્રતના પરિણામ આવે એટલું ભાવને જાણે, જેટલી શુદ્ધિ પ્રગટ થઈ એને પણ જાણે. બે પ્રકારના વ્યવહારનો અભાવ છે, બે પ્રકારના વ્યવહારનો જ્ઞાત થઈ ગયો, બે પ્રકારના વ્યવહાર છે, સદ્ભૂત ને અસદભૂત, પણ ઉપચારી તેનું કઈ જરૂર નહીં, આપણે લાગુ નહીં, સદભૂત અને અસદભૂત બે પ્રકારના વ્યવહાર, જ્ઞાન આત્માને જાણે એ સદભૂત વ્યવહાર, જ્ઞાન પરને જાણે રાગને એ ઉપચર, સદભૂત વ્યવહાર અને રાગ એ જે આવે છે બધો થોળ ને સૂક્ષ્મ રાગ પર્યાયમાં, એ આત્મામાં નથી, પણ આવ્યો એને જાણે ખરો, આત્મામાં થાય છે એમ ન જાણે, પર્યાયમાં થાય છે એમ ન જાણે, આત્મામાં થાય છે એ તો શ્રદ્ધા વહી ગઈ, એ તો અજ્ઞાનમાં હતું ત્યારે હતો, એવું છે, અરે નિર્મળ પર્યાય પણ આત્મામાં થતી નથી તો રાગ તો ક્યાંથી આત્મામાં થાય, બેન, દ્રષ્ટિ કાયમ રહીએ છે, દ્રષ્ટિ બિલકુલ સ્વીકારતી નથી વ્યવહારને, જ્ઞાન એ બુદ્ધિ એ જાણે છો, જ્ઞાન છે ને એ બુદ્ધિ હોય જાણે, જાણેલું પ્રયોજન એટલે હું હાજરીનું પ્રયોજનમાં એવો એનો અર્થ છે, બરાબર છે. એ વ્યવહારને પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રયોજનમાન છે, પ્રયોજનમાન છે એનો અર્થ જાણેલો પ્રયોજન. હવે નિયમસારમાં આવે છે કે વ્યવહારને ઉપાધિ છે, પછી ઉપાધિનો અર્થ કેવો, કે ગ્રહણ કરવા, ગ્રહણ કરવા આવ્યો એટલે જાણવો, એવો બધો અર્થ કર્યો છે, એ અહીં સેન્સ છે, સમજી ગયા, એ એક જ વાત બધી જગ્યાએ એક સરખી વાત આવે. ત્યાં ચોખ્ખો છે પાઠ વ્યવહારને ઉપાધિ છે. આ આવ્યું આ અમારું તમારું નથી. આ ઉપાધિનો અર્થ ગ્રહણ કરવા યોગ. ગ્રહણ કરવા યોગ એટલે જાણવા યોગ, આશ્રય કરવા યોગ નહીં. નિયમ સારો છે, ગાથા છે. 49 ગાથા છે ને, 48 પછી 50 મહિનો ખુલાસો કર્યો છે. બસ એ 49 ગાથા છે ને જે પ્રયોજન માન યા જાણેલ પ્રયોજન જાણે છે. જ્ઞાન થોડો વિતરાગ ભાવ થયો, થોડો વાર થોડો આનંદ પણ ચાલુ છે અને થોડું દુઃખ પણ ચાલુ છે. આ બધું પર્યાયના ધર્મ. દૈવનો ધર્મ તો છે નહીં, દૈવમાં તો આનંદ થતો જ નથી. એ તો આનંદમય છે. થાય, થયું, વધે, ઘટે, એ બધું પર્યાયના ધર્મ છે. એ પર્યાયની સાથે શોષણ ભાવ તન્મય છે. દ્રવ્યની સાથે પ્રગટ થયેલો ક્ષોભસમ ભાવ તન્મય નથી. દ્રવ્યમાં તો પારનામિક ભાવ તન્મય છે. કેટલી જુદાઈ ભાવથી જુઓ, ભાવથી જુઓ તો જુદાય છે. દ્રવ્ય પ્રેમ છે, નિયમસારમાં છે. હિંમતનગર કાઢ્યું હતું ને સરળ પેરુંગલામાં કાઢ્યું હતું. એના કરતા વધારે ચોપાઠિયા મને તો યાદ નહોતો. સરળ પેરું તમે યાદ કર્યું કે સરળ પેરુંગલા વાત આવી ગઈ. કેટલી જુદાય પાંચ ભાવથી દ્રવ્યનો ભાવ અને ઉદય ભાવ પર્યાયમાં તન્મય, ઉપશમ ભાવ પર્યાયમાં તન્મય, શોકશમ ભાવ પર્યાયમાં તન્મય, શાયક ભાવ પર્યાયમાં તન્મય. આ જે જેમાં તન્મય છે એ અહીંયા તન્મય ક્યાંથી થાય? દ્રવ્યમાં આવે ક્યાંથી? એનું ક્ષેત્ર છોડીને એ પર્યાયનું સ્વક્ષેત્ર છે. શાયક ભાવનું દ્રવ્ય ક્ષાયિક ભાવનું સ્વક્ષેત્ર અને પારિણામિક ભાવનું સ્વક્ષેત્ર દ્રવ્ય છે પણ પર્યાય કેટલી અંદર ભાવથી જુદાય છે. ઓહો, આ ટાઈમ ડિઝાસ્ટર
છે. ક્ષેત્રની જુદાય છે,
ક્ષેત્રની જુદાય છે. જેટલા સિદ્ધ પરમાત્મા થયા બધા ભેદ નથી. મનથી કેમ કે પર્યાયના ક્ષેત્રમાં છે, સ્વક્ષેત્રમાં નથી, પરક્ષેત્રમાં છે. પરદ્રવ્ય પરક્ષેત્ર પરકાળને પર્યાય પરદ્રવ્ય છે ને, પરદ્રવ્ય છે માટે પરક્ષેત્ર થઈ ગયું ને, પરકાળ થઈ ગયો ને, પરભાવ થઈ ગયો. બાકી વ્યવહાર નહીં કોઈ કોઈ નહીં. કોઈ વખતે જાણે નથી છે, સાધક જાણે છે. ચોથે આવી સ્થિતિ છે, પાંચમે આ સ્થિતિ છે, છઠ્ઠે સાતમે પોતાની સ્થિતિનો પોતાને ખ્યાલ હોય છે. બસ કરવું ન કરવું છોડવું એ વાત નથી. આવે છે એના કાળે એને માત્ર જાણે છે, પણ એને જાણે છે એમ કેવું તે ઉપચાર છે. અનુપચાર તો જ્ઞાયકને જાણે છે, જ્ઞાયકને જાણતા જાણતા જાણે છે માટે વ્યવહાર છે. જો જ્ઞાયકને જાણવાનું છોડી દઈએ તો વ્યવહાર ન રહ્યો, અજ્ઞાન થઈ ગયું, બેન ફરિયાદ દ્રષ્ટિ થઈ ગયું. એ તો અધ્યાર રાખ્યું એને પર્યાયને જે જાણે છે જ્ઞાન, જ્ઞાનીનું એ જ્ઞાન તો દ્રવિડે તો જાણે છે. એવડે જાણતા જાણતા પર્યાયને જાણે છે, પર્યાય દ્રવિને જાણતા જાણતા પર્યાયને જાણે છે. એટલે પર્યાયનો ઉપાધિ બુદ્ધિ થતી નથી, અહમ થતું નથી. દેહ વ્યવહાર નહીં પણ વ્યવહાર નહીં પણ શું કામ કહ્યું છે? વ્યવહાર નહીં તો છે જ નહીં, ના આત્મામાં નથી એમ અમે કહ્યું હતું. પર્યાય પર્યાયમાં છે, એ પર્યાય દ્રવ્યમાં નથી એમ કહ્યું તને. જાણવા માટે છે, આદરવા માટે નહીં. એમ જાણે છે જ્ઞાની કે ઉદય ભાવ સમક્ષોક્ષમ ભાવ જે થાય છે પર્યાયમાં તન્મય છે, મારામાં તન્મય નથી. તન્મય નથી ને એટલે એ ભાવને અરે કર્તાકર્મ સંબંધ નથી. કર્તાકર્મ સંબંધ નથી ને ખરેખર જ્ઞાતાગ્નિ સંબંધ પણ એને જાણે છે એમ કેવું વ્યવહાર થઈ ગયું ને. ભેદને જાણે છે જ્ઞાન. આ ચાર પ્રકારના ભેદ અને વ્યવહાર કહેવાય. અભેદને જાણે તે નિશ્ચય. નાયકમાંથી જ્ઞાન ખસે નહીં અને જે પરિણામ ઉત્પાદિત થયા કરે એ એમાં જણાય કરે. એ જણાય ઉપચાર છે અને અનુપચાર એ તો જ્ઞાન. આહા, તન્મય થઈને આત્માને જાણે. રાગમાં તો તન્મય થતું નથી જ્ઞાન. નાયકમાં તન્મય છે પણ પર્યાયમાં તન્મય નથી થતું. એટલે જ્ઞાનનો નાશ થતો નથી. પર્યાયમાં તન્મય થાય તો જ્ઞાનનો નાશ. પર્યાય આવે ને જાય પણ જ્ઞાન તો ચાલુ રહીએ. જાય છે જ્ઞાન જોઈ જાય. એમાં પંચાધ્યાયનો આધાર લીધો, નિયમ સારનું આવ્યું, 114 ગાથા પ્રભુસાની આવી ગઈ, ધર્મશાસ્ત્રનો આધાર એની પહેલી લીટીમાં આવ્યું, ગાથાથી શરૂ થઈ ગયું. આપણે લીધું તો 114 ગાથા લીધી ત્યારે, 11મી 12મી ગાથામાં પણ આ સંધિ કરી છે. આપણે વાત કહી હતી પણ સમ્યક દર્શન થયા પછી વ્યવહાર હોય. 11મી ગાથામાં સમ્યક દર્શન થઈ ગયું, સમ્યક જ્ઞાન થયું, એને વ્યવહાર હોય. અજ્ઞાનીને ક્યાં વ્યવહાર છે? હા, જો ફરીથી એ વ્યવહાર નહીં પણ કોઈ કોઈને કોઈ વખતે પ્રજ્ઞાન છે. હવે આગળ સર્વથા નિષેધ કરવા યોગ, એટલે કે જાણવા માટે તો નિષેધ કરીશ માં એમ. સર્વથા એટલે જાણવા માટે નિષેધ નહીં કરતો, જ્ઞાનરૂપ નહીં છે. તેથી તેનો ઉદ્દેશ છે સર્વથા નિષેધ કરવાયોગ નથી, જાણવાયોગ છે. તેથી તેનો ઉપદેશ છે. ઉપદેશ છે કે પર્યાય ને તું જાણજે. ઉપદેશ એટલે પર્યાયને જાણવાનો ઉપદેશ છે. પર્યાય છે ને તું જાણ, દ્રવ્યને જાણતા જાણતા પર્યાયને જાણ, એવો ઉપદેશ છે. ઉપદેશ એટલે જાણવાનો ઉપદેશ છે, આશ્રય કરવા માટે નથી. ગાથા 12મી બોલ હોય, દેખે પરમને ભાવ તેને શુદ્ધ નહીં જ્ઞાતવ્ય છે, અપરમ ભાવે સ્થિત નહીં વ્યવહારનો ઉપદેશ છે. ગાથાનો જે શુદ્ધની સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા, એટલે ક્ષાયિક સમ્યક દર્શન થયું તથા પૂર્ણ જ્ઞાન, એટલે ક્ષાયિક જ્ઞાન કેવળ જ્ઞાન થયું, ચારિત્ર થયું એટલે યથાખ્યાત ચારિત્ર થયું, થઈ ગયા તેમને તો પરમાત્માને તો શુદ્ધ આત્માનો ઉપદેશ કરનાર શુદ્ધને જાણવાયો છે. શુદ્ધ આત્માનો ઉપદેશ કરનાર, આજ્ઞા કરનાર શુદ્ધને જાણવાયું છે કે એ કેવળી ભગવાન આત્માને જાણતા જાણતા જ્ઞાન દર્શન ચારિત્રની પૂર્ણ પર્યાયને પણ જાણે છે, એને પણ શુદ્ધ નહીં કહેવાય. શુદ્ધનીનું જે ફળ આવ્યું ને એને પણ શુદ્ધ નહીં કહેવાય. ચિકાળી દેવીને શુદ્ધ નહીં કહેવાય, સાધકની શુદ્ધ જ્ઞાનને શુદ્ધ નહીં કહેવાય, અને કેવળ જ્ઞાનને પૂર્ણ સ્વરૂપ થયું ફળ એને પણ શુદ્ધ નહીં કહેવાય. અહીંયા નહીં નથી પણ ઉપચાર પ્રકારે આવે. નહીંનું ફળ આવ્યું ને તો શુદ્ધ નહીં કહી દીધી, પૂર્ણ શુદ્ધ નહીં જાણવાયું છે. એ હવે કેવડીને જાણવા યોગ છે, પર્યાય એમ કે છે તો સાધકને પર્યાય જાણવા યોગ ન હોય? સંધિ કરી છે, સાધારણ વાત નથી આ. કેવડીની વાત સમજીને મૂકી કે કેવડી ભગવાન પણ એની ક્ષાય પર્યાયને જાણે છે, તો સાધક પણ એની ક્ષોભ પર્યાયને પૂર્ણને જાણે છે અને આ પૂર્ણને જાણે. એ બાબામાં પ્રિય ઓલું પૂર્ણને જાણે છે, પૂર્ણ પ્રિય પ્રગટ થઈ ગઈ ને. નિર્વિકલ્પ ધ્યાનમાં જાણે છે, જાણે છે. એ નિર્વિકલ્પ ધ્યાનમાં જાણે છે એ નિશ્ચયથી સ્વપ્ન પ્રકાશક છે એમ લેવું. અને સાધક પણ નિર્વિકલ્પ ધ્યાનમાં નિશ્ચયથી સ્વપ્ન પ્રકાશક જાણે છે, એ સ્વપ્ન પ્રકાશક પ્રમાણ છે. સ્વપર પ્રકાશક અંદરનું પણ એક પ્રમાણ જ્ઞાન છે. નિશ્ચય શબ્દ વાપરો, નિશ્ચય નહીં નો શબ્દ વાપરો. નિશ્ચય નહીં નો શબ્દ એટલા માટે વાપરો કે એમાં પરની અપેક્ષા નથી, સ્વાશ્રિત નિશ્ચય. પણ બેને જાણે છે માટે તેને પ્રમાણ જ્ઞાન પણ કહેવાય. એને પ્રમાણ જ્ઞાન કહેવાય, ઉપર જાણે છે માટે પ્રમાણ જ્ઞાન. નિર્વિકલ્પ જ્ઞાનમાં સાધકને જેમ કેવડી જાણે એમ જાણે. મેં પૂછ્યું હતું ગુરુદેવ, પ્રશ્ન પૂછવાની ટેવ બહુ ઓછી, પણ અહીંયા એક વખત ઘણા વર્ષ પહેલા પૂછ્યું રાતમાં કે સાહેબ નિર્વિકલ્પ ધ્યાનમાં આનંદ આવે એ ઉપયોગાત્મક જાણે આનંદને, તો હા એ નિશ્ચયથી સ્વપ્ન પ્રકાશે અંદરનું એ હકીકત છે. એમાં અનુભવી હોય એને તો એમ જ લાગે, બિન અનુભવીને વિચાર કરવો પડે. પણ નિશ્ચિત સ્વપ્ન પ્રકાશ બોલો તો વ્યવહાર સ્વપ્ન પ્રકાશ નામ પાડે. આ વાત સાવ અંધારામાં રહી ગઈ છે. સ્વપ્ન પ્રકાશ સ્વપ્ન પ્રકાશ પણ એક બોધ એવો છે કે નિશ્ચય વિના વ્યવહાર, નિશ્ચય વિના. તો સ્વપ્ન પ્રકાશકનો જે વ્યવહાર છે એ નિશ્ચય સ્વપ્ન પ્રકાશક હોય ત્યારે સ્વપ્ન પ્રકાશકનો વ્યવહાર ઉભો થાય. એકાંત પરને જાણે છે તો અજ્ઞાનમાં જાય છે, એ ક્યાં વ્યવહાર છે? શુદ્ધ ઉપયોગ લખ્યો બહુ. સ્વપ્ન પ્રકાશક પણ કથનચિત છે. અરે એ પ્રભુ આ તમે શું લખી નાખ્યું? સ્વપ્ન પ્રકાશક કેવડીનું સ્વપ્ન પ્રકાશક કથનચિત છે. એમાંથી કાઢ્યું બે ભાવ, કથનચિત એટલે કોઈ અપેક્ષા, એક નિશ્ચયને વ્યવહાર. વ્યવહારમાં લોકાલોક લીધો, નિશ્ચયમાં નાન પેસ્વ નાનું પેપર. જો કેવડી ભગવાન પણ જાણે છે, બે દૈવોને આવે છે કે નહીં? બે દૈવોના વિષયને કેવડી જાણે છે, આવે સંવિધાનમાં ક્યાંય આવે છે? ક્યાં આવે? 143માં નથી આવતું? કેવડીને નિર્વિકલ્પ ધ્યાનમાં બે દૈવો આપણે આમાં કાઢો ને, એમાં હું અહીંયા આપણી પાસે શાસ્ત્ર છે ને પાસે નિયમ કે છે. મારા ઘરની વાત નથી કરતો, એમાં લખ્યું છે જો નહીં પક્ષી રહીત જીવ સમયથી પ્રતિબદ્ધ થયો થકો, ચિત્ત સ્વરૂપ આત્માને અનુભવતો થકો, બને નયોને આ કથન નહીં એટલે સ્વરૂપને કેવળ જાણે છે પરંતુ નહીં પક્ષે જરા પણ ગ્રહણ કરતો નથી. એ સાધકની વાત એ લખી આમાં ચિત્ત સ્વરૂપ જીવ ચિત્ત સ્વરૂપ આવે તો એ કરતા છે કે ભોગતા છે એ કાંઈ નહીં હોય છે. એની હવે સાધકમાં વ્યવહારની વાત કરે છે એમાં નિશ્ચય કાયદો ટીકા. જેવી રીતે કેવળી ભગવાન બોલો કેવળી ભગવાનને સવિકલ્પ નિર્વિકલ્પ બે ન હોય, એકલું નિર્વિકલ્પ છતાં પણ કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે શુદ્ધ જ્ઞાનનો અવ્યવભૂત, એ કેવળ જ્ઞાનનો અવ્યવ નથી. કેવળીને શુદ્ધ નહીં નથી પણ શુદ્ધ જ્ઞાનના જે બે અવયવો છે શુદ્ધ જ્ઞાનના અવ્યભૂત એવા જે વ્યવહાર નિશ્ચય નહીં પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. બે નયોનું શું સ્વરૂપ છે એ જાણે છે એટલે તો વાણીમાં આવ્યું ને, જાણ્યા વિના વાણીમાં આવે દ્વિધનીમાં જાણે છે. શુદ્ધ જ્ઞાન નથી એને, નહીં પક્ષ નથી, સાધક નથી, પરમાત્મા થઈ ગયો પરંતુ નિરંત પ્રકાશમાન સહજ નિર્મળ સકળ કેવ જ્ઞાન વડે સદા પોતે વિજ્ઞાન થયા હોઈને શુદ્ધ જ્ઞાનની ભૂમિકાના અતિક્રાંતપણા વડે સમસ્ત નહીં પક્ષના ગ્રહણથી દૂર થયા હોવાથી કોઈ પણ નહીં પક્ષને ગ્રહણ કરતા નથી. વ્યવહાર નિશ્ચય નહીં પક્ષો તેમના સ્વરૂપને જ કેવળ જાણે છે. બે નયોના એક નાટા ટી ગયા છે. એની યુગપત બેનને જાણે છે તો પ્રમાણ જ્ઞાન કહેવાય. પછી એને કે સ્વને જાણે તો નિશ્ચય, પર્યાયને જાણે તે વ્યવહાર, બે મળીને આખું પ્રમાણ એ નિર્વિકલ્પ પ્રમાણ આપણે માયભવનમાં આવે છે. નિર્વિકલ્પ પ્રમાણ અને સ્વિકલ્પ પ્રમાણે વાત નિશ્ચયની આપણે એવી બે વાત આવે છે. સમયચારમાં પણ છે નિશ્ચય વ્યવહાર અને નિશ્ચય પ્રમાણ લઈને નિક્ષેપથી જાણે છે એ સૌ વિકલ્પ લીધું છે. પછી એ હોય જાય છે તો નિર્વિકલ્પ પ્રમાણ છે. હા દાખલાનો જે સુધરે સુધી પહોંચી શ્રદ્ધાવાન થયા તથા પૂર્વ આપણે ટીકા વાંચીએ છીએ કેમ ટીકા ઉદી આવી ગઈ દાખલા તો શુદ્ધ આત્માનો ઉપદેશ કરનાર શુદ્ધ નહીં જાણવાયો છે એટલું આવ્યું હતું. હવે વળી વળી જે જીવો અપરમ ભાવે એનો અર્થ કરે છે, અર્થાત શ્રદ્ધા તથા જ્ઞાનચારિત્રના પૂર્ણ ભાવને નથી પહોંચી શક્યા. સાધક અવસ્થામાં જ જો અજ્ઞાનીને નહીં ન હોય, સાધક અવસ્થામાં જ સ્થિત છે તેઓ વ્યવહાર દ્વારા ઉપદેશ કરવાયો છે. ઉપદેશ કરવાયો છે એટલે આવો ઉપદેશ છે કે જાણવાયો છે એમ. આવો ઉપદેશ આવ્યો ભગવાનનો કે સવિકલ્પ દશામાં સાધક વ્યવહાર નહીંના વિષયને જેમ છે તેમ જાણે છે. જેટલી વિતરાગતા થઈ પર્યાયમાં એટલી એ પ્રકારે જાણે છે. ચોથાની વિતરાગતા હોય તો એમ ન જાણે કે છઠ્ઠાની વિતરાગતા થઈ, સમજી ગયા. ચોથાની જ વિતરાગતા છે, લીનતા થોડી ઓછી છે એટલી જાણે એમ થોડું આકુલતા થાય છે પર્યાયના ધર્મમાં એ પણ જાણે છે. બે પ્રકારના પરિણામ છે સદ્ભૂત અને અસદભૂત, બેને જેમ છે તેમ જાણે છે. પર્યાયના ધર્મોની હજી પરિપૂર્ણ અવસ્થા થઈ નથી. પર્યાયના ધર્મો પરિપૂર્ણ અવસ્થા એના સકાળે થાય છે. એ આત્માને આધીન નથી, આત્મા તો કેવળ જ્ઞાતા છે કરતા નથી. આત્મા કેવળ જ્ઞાતા છે તે દ્રવ્યને જાણતા જાણતા જેના સકાળે પર્યાય ઉદભવે છે ઉત્પાદન ક્યાં કરે છે. સ્વાશ્રિત ને પરાશ્રિત સદભૂત ને સદભૂત બે પ્રકારના પરિણામ સાધકનું હોય છે. થોડો સમય નિજરા અને થોડો આશ્રો એમ ચાર ભાગ એક સાથે હોય છે. મુક્ત થાય ત્યાં અપરમ ભાવે સ્થિત છે એને વ્યવહાર જાણેલો છે. વ્યવહારનો સતત અભાવ થયો હતો આત્મામાં એ બરાબર હતું. હવે અહીંયા વ્યવહાર જાણેલો પ્રિઝનર છે એટલે પરિણામ આત્મામાં ઘૂસી ગયા એમ નથી કહેવાનું. ઓલી વાત કાયમ રાખીને એનાથી જુદા પરિણામ, દ્રવ્યથી જુદા પરિણામ થાય છે. દ્રવ્યને અટતા નથી પરિણામ, દ્રવ્યને કરતા નથી. જ્ઞાન જ્ઞાતાને જાણતા જાણતા, જ્ઞાયકને જાણતા જાણતા, અભેદને જાણતા જાણતા ભેદને પણ જાણે છે. પણ એ ભેદને જાણવાનું જે દશા થઈ એનું નામ સૌ વિકલ્પતા નથી. પાછો ભેદને ઓળવી જાય છે. ભેદને જે જાણે છે ત્યાંથી સૌ વિકલ્પ છે. પછી મને તો જાણનાર ગણે છે, મને તો જાણનાર ગણે છે. આ પરિણામ પરદ્રવ્ય છે, મને તો જણાતા નથી. હે, પરદ્રવ્ય છે જણાતા નથી. ત્યાં ત્યાં ફરીથી ઉપયોગ તમારે આવી એક સાધકની સ્થિતિનું વર્ણન કરે છે. સાધક પોતે કરી લખે છે. સાધક થયા હોય એ સાધકની સ્થિતિ જાણે છે, જે સાધક નથી એ કાંઈ જાણતો નથી. સાધ્યને જાણતો નથી, સાધકને જાણતો નથી, ધ્યેયને જાણતો નથી. અજ્ઞાન અંધકારમાં ગોઠા થાય છે. સાધકના ભાવને પણ જો જાણવા જાય ને તો સાધક થઈ જાય. સાધકની સ્થિતિ છે ને, જ્ઞાની જે જાણે એ જ્ઞાની થઈ જાય. થઈ ગયો ટાઈમ, આમ તો ટાઈમની 5-7 મિનિટની વાત છે. આપણે ઘડિયાળના ટાઈમે આવતા નથી અહીંયા, એટલે બરોબર. વ્યવહાર ભૂતા અસત્યા છે, અવિદ્યમાન છે એમ કહ્યું. કઈ અપેક્ષા સ્વભાવમાં નથી, અવયમાં છે. જ્ઞાનકારી ગુરુદેવ દ્રષ્ટાંતા કેવલા છરી ચાકા સજે ને, શરણાગુણો પર ચડે ને, આમાં કરે સજે એટલે કાટ નીકળતો જાય અને પ્રકાશનો વધતો જાય. છરી ચાકા રસવાળા નથી આવતા એ ગુરુદેવ આમાં કરે. એકથી જ કરે છો એટલે કેટલો કાટ ગયો, કેટલી ઉજળી અવસ્થા થઈ એ બધું જોતો જાય. એમ સાધક જુએ છે પરિણામને, કે કેટલી સ્થિરતા થઈ, કેટલી અસ્થિરતા રહી એ જાણે. જાણવાનો નિષેધ નથી, આત્માને જાણ્યા પછી. આત્માને જાણ્યા પહેલા તો નિષેધ જ છે. હવે પણ તમે આત્માને જાણ્યા પછી તો કયો છો કે જાણવું, તો અમે પહેલેથી જાણીએ છીએ. પૂછું કે નિષેધ કરાવો છો કાંઈ તમે? જાણતો નથી, શ્રદ્ધાન કરે છે. જાણવાનું બાદમાં હોય,
બંધ કરે પછી જાણવું.
હા, જ્ઞાન પ્રગટ થાય તો જાણે. આંધળો શું જાણે? સારી વાત કરી કે સવિકલ્પ વાળાને જ નિર્વિકલ્પ ધ્યાનવાળાને નહીં. નેક્સ્ટ 14માં પણ અનુભવ થયા પછી હવે કોણ એમ કહેવું? ધ્યાન પરિણામ લેવાનું, પરિણામમાં આત્મબુદ્ધિ નહીં થાય. દ્રવ્યમાં આત્મબુદ્ધિ થઈ ગયા પછી જાણે આત્મબુદ્ધિ નહીં. આત્મબુદ્ધિ એક જગ્યાએ પહેલા પર્યાયમાં હતી, હવે દ્રવ્યમાં થઈ ગઈ બસ.